તારીખ 9/5/1997 થી તારીખ 13/5/1997 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 98.
આત્મકલ્યાણ જ વધારે ઈ બધામાં રસ લેવા કરતા આત્મકલ્યાણ કરવું વધારે યોગ્ય છે. હજી પણ એટલે પહેલાં એવું નહોતું થતું, પહેલાં મેં એક બે દિવસ પહેલાં આપણે કહ્યું ને, એવું પહેલાં એ વસ્તુની મુખ્યતા હતી, ત્યાંથી સુખ લેવાનો જે અભિપ્રાય હતો એ ઘણો દ્રઢ હતો. હમણાં જરાક એ વિષયમાં એમ વિચાર થયો હતો કે છૂટવાનું છે બધું, એનામાં જ્યારે એક વાર તો છૂટવાનું જ છે, શું આમાં છે એ રીતે જરાક ઇમ્પ્રુવમેન્ટ લાગે છે. એવું લાગે છે કે હવે એમ જરાક લાગે છે કે એમાં છે નહીં કોઈ રસ લેવા જેવું, કોઈ રસ લેવા જેવું હતું જ નહીં એવું લાગે છે.
પ્રારંભિક ઉદાસીનતા ને વૈરાગ્ય યથાર્થપણે પરિભ્રમણની વેદના સાથે સંકળાયેલો છે. એ સિવાય પણ કોઈને ઉદાસીનતા વૈરાગ્ય હોય છે પણ એમાં યથાર્થતા ન આવે. કોઈ જીવને ઉદાસીનતા કે વૈરાગ્ય વર્તે છે એનું બેકગ્રાઉન્ડ શું, શા કારણ છે, કારણ શું, આ વિચારવું જોઈએ. વૈરાગ્ય તો અન્ય મતમાં હોય છે, એમાં પણ ત્યાગી હોય છે, વૈરાગ્ય હોય છે, પણ યથાર્થ વૈરાગ્ય શરૂ ક્યારે થાય, કયા કારણથી થાય એને જો વિચારવામાં આવે તો પરિભ્રમણની વેદના એ એક જ યથાર્થ વૈરાગ્યનું કારણ છે. ત્યાંથી શરૂઆત થવી જોઈએ વૈરાગ્ય. પછી જેમ જેમ ઉપર ઉપરની મુમુક્ષુની ભૂમિકામાં આવે છે તેમ તેમ ઉદાસીનતા ક્રમે કરીને વધતી જાય. એ બધી યથાર્થ, એનો પાયો યથાર્થ, એનું ચણતર યથાર્થ. એવી રીતે
પરિણતિ
છે, અનંત કાળના તે પ્રકારના પરિણામના સંસ્કારોથી દ્રઢ થયેલી છે, ગાઢ થયેલી છે. એનાથી છૂટવા માટે જે પ્રોસેસ જોઈએ, એ પ્રોસેસમાંથી પસાર થયા વિના સીધું કોઈ એકત્વને તોડી શકે અશક્ય છે. રોટલી પણ વણતા વણતા જ પૂરી સાઈઝમાં થાય, સીધી એક વખતમાં પૂરી સાઈઝમાં થાય એ ગમે એટલા હોશિયાર હોય તમે વેલણ ફેરવવામાં. આત્મા છે એ ગુણધર્મ વાળો પદાર્થ છે, ને એને પોતાના પોતાનો ગુણધર્મનું એક વિજ્ઞાન છે, અને એ વિજ્ઞાન પ્રમાણે એની અવસ્થાઓ છે. સર્વજ્ઞ ભગવાન પૂરેપૂરા ગુણધર્મો સહિત આત્માનું સ્વરૂપ જાણતા હોવાથી એની પૂરેપૂરી સર્વ અવસ્થાનું એમને જ્ઞાન વર્તે છે. સર્વજ્ઞ ભગવાનને બધી અવસ્થાનું જ્ઞાન કેમ છે? એમને એ આત્માને પૂરેપૂરા ગુણધર્મોનું જ્ઞાન છે માટે, કેમ કે બધી અવસ્થા પરિપક્વ કાળે ઉત્પન્ન થાય છે, કોઈ અવસ્થા અપરિપક્વ કાળે કોઈ કોઈ દ્રવ્યની કે કોઈ જીવની ન હોય, અને એની પાછળ એ પદાર્થનું વિજ્ઞાન રહેલું છે. એમાં ઈચ્છા અનિચ્છા કામ ન આવે. વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે જે છે. એટલા માટે મોક્ષ માર્ગ અનાદિ અનંત નિયત છે. કેવો છે? સર્વકાળે મોક્ષ માર્ગ છે એ નિયત છે, એક જ પ્રકારે છે. કેમ કે આત્મા એક જ જાતિનો પદાર્થ છે, અનંતકાળ પહેલા કોઈ મોક્ષે જાય એ જ પ્રકારે, અનંતકાળ પછી પણ જાય તો પણ એ જ પ્રકારે, ચોથા કાળે જાય કે મહાવીરથી જાય કે ગમે તેમ કરે, એ ચોથા કાળે જન્મનો પંચમ કાળે જાય, એક જ પ્રકાર. બધાનો અનુભવ સરખો છે, એટલે શાસ્ત્ર સિદ્ધાંતો બદલાતા નથી. શાસ્ત્ર સિદ્ધાંતો તો અનુભવથી સિદ્ધ થયેલી વાતો લખાયેલી છે. બધાનો અનુભવ પણ એક પ્રકારનો છે. એ ત્રણેય કાળના જ્ઞાનીઓનો અભિપ્રાય મત એક જ પ્રકારે છે.
એકમાત્ર
પરિણામમાં ફોર્સ આવે નહીં, એક બાજુની દિશા પકડે નહીં. ડામાડોળ પરિસ્થિતિ માટે
પછી એવું દેખાય પણ છે કે જરૂરત સમજાય છે, દેખાય છે વસ્તુ કે જીવની જરૂરત નથી લાગતી વર્તમાનમાં, ને એનો ખેદ પણ આવે છે કે આપણું આવી વસ્તુ સાંભળીની જરૂરત નથી લાગતી, અને આશ્ચર્ય પણ થાય. બધી પરિસ્થિતિ એક સાથે જ આવે, બધું ખબર પણ છે ને પરિસ્થિતિ પણ જે છે એ છે.
ખબર છે એની અસર શું?
એ અસર એ જ છે કે મુખ્ય આમ કઈ સમજણ ન પડી કે આ શું પરિસ્થિતિ, શું ભાઈ ખ્યાલમાં નથી આવતો, પણ એમ ઉપાય ખ્યાલમાં નથી આવતો, પણ એમ થાય જ કરી કે આખું હોવું ના જોઈએ, આવો યોગ મેળવ્યો છે ને જમાવી દે. સૌથી વધારે તો પ્રશ્ન એ જ થાય કે મને હું કરું જ છું કે આમાં બધું જે જરૂરત નથી, તો દેખાય પણ છે કે જરૂરત નથી, ખરેખર અંદરથી જરૂરત નથી, ને એનો આશ્ચર્ય ને આશ્ચર્ય પણ થાય ને ખેદ જ થાય.
એવું લાગે છે કે આ જીવ અનંત કાળ થી પરિભ્રમણ કરી રહ્યો છે એવું લાગે છે. ભાવિ પરિભ્રમણ એનું શું એ પણ લાગવું જોઈએ. ત્રણ ચાર દી નળમાં પાણી નહીં આવે, છાપામાં આવી ગયું તો પાણી હંગરવાની જેટલી ચટપટી આજના દિવસમાં પાણી હંગરવું હોય એટલું હંગરી લ્યો, ચાર દિવસ પાણી નહીં મળે કે અઠવાડિયું પાણી નહીં આવે. અઠવાડિયામાં કેટલું જોશે, કેટલી કરકસર કરી શકાશે, સંગરવાની કેપેસિટી કેટલી, આવવાની કેપેસિટી કેટલી, કેટલા વિચાર આવે છે. જરૂરિયાત તો પોતાની છે ને, પર પદાર્થ ની વ્યવસ્થા છે, જરૂરિયાત તો પોતાની છે ને, બસ આમાં મૂળ સવાલ જરૂરત નો છે. જરૂરત વિના રુચિ નહીં, જરૂરત વિના ભાવના નહીં, જરૂરત વિના પુરુષાર્થ નહીં, કાંઈ નહીં થાય. તો જે યોગ્યતા છે એ છે, કેનારના રસ ઉપર કેટલો ફરક હોય છે. મુમુક્ષુની યોગ્યતા તો અહીંયા જાય તો બદલાઈ જાય ને અહીંયા જાય તો બદલાઈ જાય, એવું તો કંઈ થાય નહીં, એ તો જે છે એ કોન્સ્ટન્ટ છે. એ જે જુદી જુદી જગ્યાએ સાંભળે છે તો કેનારનો જે રસ છે એના ઉપર અસર થાય છે, કેનારની યોગ્યતા સાથે પણ સંબંધ છે એમાં. એટલે તો જ્ઞાની અજ્ઞાની નો ફરક રાખે છે. જે જ્ઞાની કહે છે એ જ વાત અજ્ઞાની પણ કહે છે, એ જ શાસ્ત્ર વાંચે છે. કોઈ વાત તો કોઈ વિદ્વાન એવા હોય છે કે જ્ઞાની કરતા વધારે સ્પષ્ટીકરણ આપી શકતા હોય છે, વધારે સ્પષ્ટ સમજાવતા હોય છે, બે ન્યાય વધારે બતાવી શકતા હોય છે. તો પણ જે લાભ જ્ઞાનીથી થાય એમના એ લાભ અજ્ઞાનીથી તો ન થાય. એનું કારણ શું છે કે કેનાર કોને સાધીને કહે છે, શું સાધતા સાધતા કહે છે. સાધના ના બે ભેદ છે, જે વિતરાગતાની સાધના છે એ સાધના સાધતા સાધતા કોઈ કહે એની અસર સાવ જુદી થાય, અને વિતરાગતા ન સધાતી હોય ત્યાં શુભરાગની સાધના હોય છે. અને રાગને સાધતા સાધતા કહે એ પ્રકાર જુદો પડે છે, બેનો પ્રકાર જુદો પડે છે, એટલે બેની અસર જુદી જુદી આવે છે. મુમુક્ષુમાં પણ જે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય એ સત્સંગ કરવા યોગ્ય છે, નીચી નિકુટીના મુમુક્ષુને ઉત્કૃષ્ટ મુમુક્ષુ સત્સંગ કરવા યોગ્ય છે. એ રીતે એને વિચારીને સત્સંગ કરવો જોઈએ. હું ખરેખર પોતે કંઈ લાભ કરવા માગતો હોય તો એને એટલો વિચાર રાખવો જોઈએ, એ વિવેક છે એનો. કાં સમગુણીનો સંગ કરવો જોઈએ, કાં વિશેષ ગુણીનો સંગ કરવો જોઈએ, બસ એટલો વિવેક રાખવો.
પોતે
પોતાના લાભ ની વાત નહીં પકડે તો જ્ઞાની પાસે જશે તો લાભ નથી થવાનો, તો બીજે તો લાભ થવાની પ્રશ્ન જ નથી ઉઠતો. પછી બીજો તો લાભ થવાનો નથી. એટલી વાત તો સ્પષ્ટ છે કે પોતાના પ્રયોજન ઉપર લક્ષ્ય હોવું જોઈએ, અને પોતાના પ્રયોજનની વાત આવે એ વાત ઉપર ધ્યાન ખેંચાવવું જોઈએ પોતાને. જો એટલી તૈયારી ન હોય તો ક્યાંય લાભ થવાનો નથી, ગમે તેવા સમર્થ જ્ઞાની હોય કે તીર્થંકર હોય. પોતાના જ પ્રયોજન ઉપર જેનું લક્ષ્ય નથી એને લાભ થવાનો નથી, એટલી વાત ચોક્કસ છે. અને જે પોતાનું પ્રયોજન લઈને બેઠો નથી સાંભળવા, એ ચોક્કસપણે કોઈ અન્યથા પ્રયોજન લઈને બેઠો છે, અન્ય પ્રયોજનથી આવેલો જીવ છે, તો એને તો આત્મનો કોઈ રીતે ફાયદો કરવાની નથી, એટલી વાત નક્કી છે. પોતાનું પ્રયોજન લઈને બેઠો હોય તો સ્વલક્ષમાં આવે, એ પરલક્ષમાં નહીં રહે. કેમ કે પોતાનું પ્રયોજન લઈને બેઠો છે એ સ્વલક્ષની સાથે સંબંધ ધરાવે છે. જેને પરલક્ષ વર્તે છે એને પોતાનું પ્રયોજન છૂટી જાય છે. આ પરિસ્થિતિ છે ઓટોમેટિક.
અમુક દિવસે સત્સંગ ની અંદર એમ થાય કે ખાસ મારા પ્રયોજન ની જ વાત છે.
કેટલીક અપ્રયોજન ભૂત વાત આવે ખરી, એ ગૌણ કરવી જોઈએ. દાખલા તરીકે કોઈ કર્ણાનુયોગની છે, કેટલીક કર્ણાનુયોગની વાતો છે કે જેને આ પોતાના આપણા પરિણમન સાથે સંબંધ ન હોય. પછી કર્ણાનુયોગની અંદર એક બીજો વિષય છે 14 રાજલોકનો. તો એમાં 14 રાજલોકમાં અનેક પ્રકારના સ્થાનો છે, એની સાથે પણ આપણને એ ભૌગોલિક પરિસર ભૂગોળનો વિષય છે, તો એની સાથે પણ આપણને કાંઈ પ્રયોજન નથી. તો એવા બધા વિષય ગૌણ કરવા જોઈએ. એ સિવાયના કેટલાક વિષયો એવા આવે કે જે પોતાની ભૂમિકા સાથે સંબંધ ન રાખતા હોય, છતાં પણ પોતે પોતાના પ્રયોજનને સાંકળી શકે એવું જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં ગૌણ ન કરવું જોઈએ. જેમ કે જ્ઞાન દશાની વાતો ચાલતી હોય સત્સંગમાં, તો પોતે જ્ઞાની નથી એમ સમજીને ગૌણ કરી નાખે કે તમારે કામની વાત નથી, એમ નહીં લેતા. એ દશાની અભિલાષા રાખવી જોઈએ. એવી જ રીતે મુનિ દશાની કોઈ વાત આવતી હોય તો પણ એ વિતરાગતાની ભાવના રાખવી જોઈએ, ભાવના ભાવવી જોઈએ. એમ ભાવના સાથેનું પ્રયોજન સંકળાયેલું છે. એવી જ રીતે કોઈ ઉત્કૃષ્ટ મુમુક્ષુતાની વાત આવતી હોય તો પણ એ પોતાને પ્રયોજનભૂત છે, તો એના ઉપર ખાસ ધ્યાન દેવું. પોતાની ભૂમિકામાં ની વાત આવતી હોય એમાં ભૂલ ક્યાં થાય છે, ભૂલ કેવી રીતે ન થાય, એ ખાસ પ્રયોજન છે. અહીંયા તો ખાસ ધ્યાન આપવું જોઈએ. એ વિષય થોડો વિશાળ છે, એની અંદર કોઈ વખત માર્ગદર્શનની જરૂર પડે તો ચર્ચા કરી લેવી જોઈએ.
બીજી વસ્તુ એ રહે કે પોતાનો ભાવ કોઈક વિષયમાં લઈને ચાલતો હોય, કોઈક વિષય આવે પોતાના પ્રયોજન, એના પર પોતાનો ભાવ અંદર ચાલતો હોય ત્યારે બીજી જે વાત ચાલતી હોય એટલી ધ્યાન ના નાખે તો પોતાની અંદર એના ઉપર
એનો કોઈ દોષ નથી, એના માટે કઈ દોષ નથી. એમ તો સમોસરણમાં તીર્થંકરની દિવ્ય ધ્વનિ ચાલુ હોય ત્યારે અનેક જીવો નિર્વિકલ્પ દશામાં આવે છે, અને જ્યારે નિર્વિકલ્પ દશામાં આવે ત્યારે વાણીનું શ્રવણ છે એ છૂટી જાય, કોન્ટેક્ટ છૂટી જાય. તો ત્યાં ભગવાનની વાણીનો અવિનય નથી, નહીતર તો શ્રવણ કરતી વખતે ઉપયોગ સાંભળવામાં રહેવો જરૂરી છે. પણ એ તો અન્યત્ર ન જાય તેના માટે, પણ સ્વરૂપમાં જાય તો એ નિયમ એને લાગુ નથી પડતો. ઉપયોગ સ્વરૂપમાં જાય અને શ્રવણ ડિસકોન્ટેક્ટ થઈ જાય, ડિસકન્ટિન્યુ થઈ જાય, તો એ અપરાધ નથી. એના માટે તો શ્રવણ છે. શ્રવણ વાણી પણ એમ જ કહે છે કે તું અંતર્મુખ થા, તો પોતે અંતર્મુખ થયો હોય તો એ વાણીનું અમલીકરણ થયું એ જ વખતે સાંભળતા સાંભળતા. પણ એ વખતે વાણી ન સાંભળી એનો કઈ વાંધો નથી, એ તો એને વાણીનો સાર અંદરમાં ઉતારી લીધો, અથવા એને જ સાચું શ્રવણ કર્યું એમ કહી શકાય. એ વખતે સાંભળવાનું બંધ થાય તે યોગ્ય છે, તે અયોગ્ય નથી, તે અપરાધ નથી. પ્રશ્ન ફરીને આવ્યો, સવાર થયો હતો પ્રશ્ન, અંદર થયો હતો આ પ્રશ્ન. જેટલા ભી મિસકોન્સેપ્ટ હૈ ઉતના વિપર્યાસ હૈ, તો વિપર્યાસ કે કારણ સે તો જગે જગે ભૂલ હો જાયેગી, કહીં ભી ભૂલ હો જાયેગી. તો મોક્ષ કી ભૂમિકા હી વિપરીત અભિપ્રાય કો સલટાને કે લિયે હૈ. ઓર અપને જો યે લાઇન ચોક આઉટ કિયા હૈ કે વેદના સે લેકર કે વેદ જ્ઞાન તક જો ઉત્તરો ઉત્તર જો સ્ટેજ હતા હૈ, સબ મેં વિપરીત અભિપ્રાય કો સલટાને કા યે સબ સ્ટેજ હૈ. યથાર્થ રૂપ સે વિપરીત અભિપ્રાય મિટતા હૈ તો ભૂલ નહીં હોગી, કે વિપરીત અભિપ્રાય હોગી તો ભૂલ હોગી હી હોગી, કહીં ને કહીં તો ભૂલ હોઈ જાયે, તો મિટાના હી ચાહીએ. સબસે બડા વિપરીત અભિપ્રાય હૈ સંસાર કી ઉપાસના કા, જો અનાદિ સે હૈ ઓર જીવ કો સ્પષ્ટ રૂપ સે માલુમ નહીં હૈ કે મેરા અભિપ્રાય સ્પષ્ટ રૂપ સે સંસાર કી ઉપાસના કા હૈ. વો અભિપ્રાય મેં ફરક કબ પડતા હૈ, જબ સંસાર સે છૂટને કે લિયે પરિભ્રમણ સે છૂટને કે લિયે વેદના આતી હૈ તબ, ઇસકે પહેલા વો અભિપ્રાય મેં ફરક નહીં પડતા હૈ, ઉસકી ઉપાદેયતા સંસાર કી ચાલુ હી રહેતી હૈ અભિપ્રાય મેં. ફર્સ્ટ ઓફ ઓલ પહેલે અભિપ્રાય વહાં બદલતા હૈ, ઓર વો પક્કા બદલતા હૈ પૂર્ણતા કે લક્ષ્ય મેં, ક્યોંકિ વો ઇનકે સાથ જુડા હુઆ હૈ વેદના કે સાથ, તબ તો મેરે કો પૂર્ણ હોના હી હૈ, ઓર બિલકુલ સંસાર મેં નહીં રહેના હૈ, સંસાર કા એક ભાવ ભી મુજે નહીં ચાહીએ. યે મૂળભૂત અભિપ્રાય પલટે બિના દૂસરે દૂસરે વિપરીત અભિપ્રાય પલટેંગે નહીં. મૂળ મેં યે અભિપ્રાય તો પલટના જરૂરી હી હૈ, ફિર દૂસરે દૂસરે અભિપ્રાય છોટે મોટે જો વિપરીત હૈ તો જીતના જીતના ઉપર કે સ્તર મેં જાયગા મોમોક્ષ પલટતા જાયગા. અંતર્મૂર્તમાં શક્તિ દરેક આત્મામાં છે, આત્મામાં પણ છે અને દરેકમાં છે. નિર્ણય તો કઈ ચીજ નથી એની પાસે, એટલે એ પ્રશ્ન જ નથી. જો મારી આત્મશક્તિ અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લેવાની છે તો એથી નીચેના સ્ટેજના કામ તો હું કરી શકું, નહીં કરવાનો પ્રશ્ન ક્યાં આવે છે? અને બીજા કરી શકે ને હું શું કરવા ન કરી શકું, કઈ કારણ ખરું? બીજા કરી શકે ને હું ન કરી શકું એનું શું કારણ? એવું શું શા માટે હોવું જોઈએ?
પ્રશ્ન પણ થાય છે, એવું પણ લાગે છે મારી અંદરથી શક્તિ હજી એવી નથી, તૈયારી એવી નથી.
એ તો શક્તિ તો એક ખીલવાનો વિષય છે. શક્તિ શક્તિ રૂપે તો દેહ જ શક્તિ છે આત્મામાં. કેટલી? એની કોઈ લિમિટ જ નથી. એટલી શક્તિ છે, સ્વભાવની હદ હોય નહીં. વાત છે એને કેળવવાની ને ખીલવવાની, અને એની પદ્ધતિ છે ચોક્કસ. એ પદ્ધતિથી કામ કરવામાં આવે એટલે શક્તિ ખુલે છે, શક્તિ ઉઘડે છે આત્મામાં. એક દિવસે તમે એકડો નહોતો લખી શકતા, તમારો હાથ પકડીને એકડો ઘૂંટાવવો પડતો હતો. સ્વતંત્ર રીતે હાથ ચાલતો નહોતો, કાં સરખું મીંડું ન થાય, કાં સરખો ઊંચો ન થાય. શું? હાથ પકડીને એકડો કરાવવો પડતો હતો, અને પછી ખૂબ ઘૂંટાવતા ખૂબ ઘૂંટાવતા ખૂબ ખૂબ ઘૂંટાવતા એકડો આવડી ગયો. પછી 500 વાર ઘૂંટ્યો, 1000 વાર ઘૂંટ્યો, પણ ઘૂંટ્યો ખરો. આજે તમે મોટા મોટા પ્રોબ્લેમ સોલ્વ કરો છો, એરિથમેટિકના, મેથેમેટિક્સના, એકડો એની પર અઘરો લાગે છે કે? એટલે એ કોન્સેપ્ટ તો રાખવાની જરૂર જ નથી. એવી યાદ ક્યારેય નહીં મારવી કે મારાથી નહીં થાય. શું કરવા નહીં થાય એમ ઉત્સાહ લાવવાનો, મારાથી થાય શા માટે ન થાય. છોકરો નાપાસ થઈને આવે ને ત્યારે એને ઠપકો કેવી રીતે આપે ખબર છે? કેમ નાપાસ થયો? તો કે બીજા ઘણા નાપાસ થયા છે, શું કે બચાવ કરવા માટે? હું કઈ એકલો નથી ને સ્કૂલમાં નાપાસ
થયા.
હે, પેપર પણ ઘણા નાપાસ થયા છે. તો કે કોઈ પાસ થયા છે કે નથી થયા? તો કે હા થયા છે. તો કે જે પાસ થયા એ ધાન ખાતા તમે, તું કઈ ધૂળ ખાય છે એમ પૂછે. ઠપકો કેવી રીતે દે? કે જે છોકરાઓ પાસ થયા એ તો ધાન ખાતા હતા કે બીજું કઈ ખાતા હતા? તું કઈ ધાન નથી ખાતો, ધૂળ ખાય છે એમ પૂછે. હું શું કરવા નાપાસ થયા? એવી રીતે ઠપકો આપતા હતા. પણ જે લોકો નિર્વાણ પદ ને પાયમાં, એ આપણા જેવા જ સંસારી હતા. ભગવાન મહાવીર સ્વામીનું દ્રષ્ટાંત લઈએ તો એમણે એક કોડા કોડી સાગર સુધી વિરાધના કરી છે. શું કર્યું છે? આરાધના એક બાજુ રહી, વિરાધના કરી છે. આમ તો જીવ તો અનંત કાળનો એમનો, પણ એમનો ઇતિહાસ મળે છે ઋષભદેવ ભગવાનના વખતથી. ચોથા આરણની શરૂઆતમાં ઋષભદેવ ભગવાન જ્યારે તીર્થંકર પદે બિરાજતા હતા સમવસરણમાં, ત્યારે એમનો વિરોધ કરનાર, સૌથી મોટો વિરોધ કરનાર એ પોતે હતા. અને એમના પૌત્ર તરીકે પાછા એ જન્મેલા, એમના દીકરાના દીકરા તરીકે હતા. અને એમના દાદાનો સખત વિરોધ કરતા હતા, ગાળો જ દેતા હતા એમ. તમને એ નરકમાં જગ્યા. પછી જ્યારે જ્યારે પોતાના અપરાધને ભોગવીને બહાર આવતા મનુષ્ય થતા, ત્યારે જૈન ધર્મનો એમણે વિરોધ ધંધો ઉપાડેલો. એટલે વિરોધીઓના નાયક થઈને, લીડર થઈને ફરેલા, પાછા નરકમાં જાય. કૃષ્ણની આયુષ તો 2000 સાગરની છે મેક્સિમમ. એ નિગોદમાં પણ ઘણી વાર ગયા, પણ ત્યાં તો 1 કરોડ સાગર ગુણ્યા 1 કરોડ સાગર એટલો ચોથો આવે છે. એમાં 2000 સાગર તો બહુ ઓછા છે, એટલે ત્રસ પર્યાય રહીએ નહીં. પાછા નિગોદમાં જાય, પાછા બહાર નીકળે. જયારે જયારે મનુષ્ય થાય ત્યારે જૈન ધર્મનો વિરોધ કરે. ભાવિ તીર્થંકર છે, જૈન શાસનના નાયક થનારા જીવ છે. ભાવિ દશા પણ જીવની થાય છે, આ કથાનું યોગ બોલે છે આપણો. એ જીવ પણ જો 14 લોકના અધિપતિ થયા, તો પછી આપણે થઈ શકીએ એમાં? ક્યાં આપણે ક્યાં વિરાજ વિરાજનામાં ઉભા છીએ? જીવ ગુલાટ મારે ત્યારે એવી ગુલાટ મારે છે. આશ્ચર્યકારી શક્તિઓ આત્મામાં પડી છે. વસ્તુ આત્મા પોતે જ અદભુત અને આશ્ચર્યકારી પદાર્થ છે. જયારે આત્મજ્ઞાન પામે ત્યારે તિરિંજ ની પર્યાય હતી. એમ તિરિંજ ની પર્યાય એમના મોઢામાં એમના પેટમાં માંસ પડ્યું હતું. એ દશામાં કોઈને સમ્યક દર્શન થાય એમ અત્યારે પંડિત ને પૂછો તો ના પાડે બધા પંડિતો, તો માંસ ખાતા ખાતા કોઈને સમ્યક દર્શન થાય નહીં એમ કે કોઈ જૈન માનવા તૈયાર થાય. પંડિત નહીં, કોઈ જૈને માનવા તૈયાર ન થાય કે મોઢામાં માંસ નો ટુકડો હોય, પેટમાં માંસ થોડું યોગ્ય હોય, પીડ્યું હોય, અને એને એ વખતે સમ્યક દર્શન થાય. જયારે મુનિ એ સંબોધન કર્યું ને ભાન આવ્યું ઘરે તો શું કરે છો આ, મુનિરાજ ના પરિણમન ને ઓળખીને પહેલું સંકેત કર્યું, સ્વરૂપ ને ઓળખીને બીજું સંકેત કર્યું, નિર્વિકલ્પ અનુભવ કરીને ત્રીજું સંકેત કર્યું. એ જ દશામાં, એ જ સિંહની દશામાં જે કઈ મોઢું ધોવાને કોગળો કરવા ગયા નહોતા. ગુણાટ મારે જીવ એટલે આશ્ચર્યકારી ગુણાટ મારે, એવો ચૈતન્ય નો ચમત્કાર છે. ક્યારે પણ એ અભિપ્રાયમાં આડ મારીને બેસવાનું નહીં. અમુક પૂર્વગ્રહ બંધાઈ ગયો હોય, પોતાના માટેનો પણ અમુક પૂર્વગ્રહ બંધાઈ ગયો હોય તો એવું થાય, પણ એ પૂર્વગ્રહ છોડી રાખવાનો. અનંત શક્તિ પડી છે આત્મામાં, અને આગળ વધે છે તે જ વધે છે. બીજા કરી શકે તો હું શું કરવાનો, કરી શકું બીજા મને મારામાં એવો શું ફેર છે કે જેથી હું ન કરી શકું, એવું કઈ છે. આપણા કરતા હીણા પરિણામ વાળા જીવો પણ પલટો મારીને આગળ વયા જાય છે તો આપણે તો જઈ શકીએ, એમાં સવાલ જ નથી. અને પરિણામ પોતે જ પલટતી ચીજ છે, પછી સવાલ જ ક્યાં રહે છે. કોઈ પરિણામ ધ્રુવ થોડા તો પલટે જ નહીં, એવું તો છે. અભિપ્રાયની ભૂલ છે.
એને શું આપણે અપ્રયોજન ભૂત સમજીને કાઢી નાખવું આપણા.
હું આ ગૌણ કરું અથવા એને ભાવનાનો વિષય બનાવવો પડે છે. પુરુષાર્થી વિષય નો ન ચાલે, પુરુષાર્થ તો ભૂમિકા પુરુષાર્થ નો વિષય ન બને પણ ભાવના નો વિષય બને.
લાગે છે જયારે સાંભળે છે જીવ સજ્જન ફિલોસોફિકલ વાત ચાલતી હોય એવી જાતની એક કોન્સેપ્ટ સાથે સાંભળતો એવું લાગે કે એટલે જે સ્વલક્ષી વાત જે રીતે મારી વાત સંસારમાં કોઈ ચેતવણી આપે કે આમ કરવા જઈશ તો આમ થઈ જશે તો એકદમ બેસી તરત જે રીતે બેસી જાય છે એવી રીતે તરત પોતાના માટે એ વસ્તુને એ જ રીતે એ કોન્સેપ્ટ સાથે નથી સાંભળતો. બીજી ચીજ ઓટોમેટિક જેવી સત્સંગની વાત આવે બીજો કોન્સેપ્ટ ચાલુ થઈ જાય છે.
શું છે પહેલેથી જ પદ્ધતિ આવવું જોઈએ કે રહેવું જોઈએ કે હું મારા આત્મકલ્યાણ અર્થે અહીંયા બેઠો છું અને મારે મારી જાતને બધી જગ્યાએ ઇન્વોલ્વ કરવાની છે. એ પદ્ધતિમાં પહેલેથી રહેવું જોઈએ તો વાંધો ન આવે. પ્રવેશ બરાબર થાય તો બધું આગળ બરાબર ચાલે, પ્રવેશ બરાબર ન થયો હોય તો પછી આ બધું કઈ બાજુ કઈ ક્યારે શું ચાલે કઈ કહેવાય નહીં.
કભી કભી એસા ભી અપરાય બન જાતા હૈ કિ લેટ કે મેં બરાબર સુનાઈ પડેગા લેકિન જાતા હૈ બીચ મેં તો વો ભી પાણા થી પકડને આતી કે અભી અપને પણ કી પણ કી ચલ રહી હૈ.
એક એક પ્રસંગ આવે તો કઈ નહીં થયું, કામ તો જે સિસ્ટમ થી બતાવ્યું છે સિસ્ટમ ન પકડો. ગૌણ કરીને ગૌણ તો કરવો જોઈએ, કોઈ પણ ઉદય ને ગૌણ તો કરવો જોઈએ. ઉદયથી ઉદાસીન થવું, ઉદયમાં રસ ન લેવો એમ તો છે, દ્વેષ ન કરવો, ઉદાસીન ન થવું હોય તો દ્વેષ ન કરવો. અપને કોણ સી બાત લાગુ કરને કી હૈ વો સમજ લેની ચાહીએ કે હમારે પ્રસંગ હૈ હમારે ઉદય હૈ ઉસમે કિસ બાત કો લાગુ કરે વો અપને કો સ્વતંત્ર રૂપ સે વો બાત પકડ લેની ચાહીએ જબ ભી કામ હોગા. ऐसा ही होता है डॉक्टर का मरीज को जो है साइकोलॉजिकल थोड़ा आश्वासन मिलता है पहले से बोले इतना तो टेंशन में आता है पेशेंट समाधान वो तो 2 महीने तो लगता ही है मान के चलना फिर देखते हैं 2 महीने पहले का तो कोई चांस नहीं होता है 1.5 महीने की बात करता है तो वो थोड़ा टेंशन नहीं आ गई उसने हमको भी एक दफा ऐसा हुआ था ऑपरेशन से यहाँ का जो नस है वो थोड़ा डेड हो गया था तो बोले कि 3 दिन में ठीक हो जाएगा बात 3 महीने की थी क्या बोले पहले से अगर हमको बोलते कि 3 महीना लगेगा ठीक होने में क्या 3 महीना लगेगा क्यों ऐसा क्या हो गया है हमको तो लगभग कुछ नहीं हुआ है अब तो कुछ नहीं हुआ 3 दिन में ठीक हो जाएगा तो 4 दिन के बाद पूछा तो कभी हफ्ता भर लग जाएगा आपको फिर हफ्ता भर हुआ तो कोई और 15 दिन लग जाएगा ऐसा करके 3 महीना हुआ था 3.5 महीना जब ठीक हुआ था डॉक्टर का वो ऐसा ही बोलने का पद्धति होती है उनका पेशा ही ऐसा है अभी तो बॉडी से चलने का होता है ना
अंदर से ऐसा भी लगता है कि हम क्या आज्ञा मांग रहे हैं आज्ञा में हम पाए कभी कभी अंदर से आता है कि और शरीर धारण करने हैं, अगर ऐसी गया गया चलता गया तो और शरीर में नहीं है।
एक विकल्प से ऐसा ले लेते हैं कि हमको कुछ नहीं चाहिए, परिणति तो कुछ और ही चलती है, ऐसा होता है। तो विकल्प तो बेकार जाएगा,
परिणति परमार्थ की हो, आत्मकल्याण की भावना की हो, तो बाहर में विकल्प चलेगा तो उसमें वो उधर छुटने का भाव रहेगा, अंदर में तो बोझा।
वाला क्या है कि दोष निवेदन में पहले आता है, दोष निकालना है।
हाँ,
वो तो है।
जीवन अच्छी करेगा तो दोष निकालने के लिए ईमानदार बनेगा।
दोष पकड़ेगा तो निवेदन करेगा, निवेदन करेगा तो हल्का होगा।
वैसे हम निर्णय करेंगे तो दोष दिखेंगे तो पकड़ेंगे, वैसे तो मतलब नहीं होना हमारा सत्संग करते।
जब हम सत्संग के लिए उतना कुछ सब कुछ करते हैं तो सत्संग का लाभ भी उठाना ही चाहिए। जितना समय शक्ति का खर्च करते हैं तो उसका बराबरी में लाभ भी ले लेना चाहिए।
जवाबदारी भी तो शुरू हो जाती है, इतना की हमारी जवाबदारी है कि हमने क्या किया, क्यों आए, इतना मतलब आज्ञा के अनुसार चल रही है।
सब परिवार वाले को नाराज करके इधर आते हैं सत्संग के लिए और सबको तकलीफ भी होती है, हमको भी तकलीफ होती है, लोगों को भी तकलीफ होती है सत्संग के लिए ये सब बताए। तो फिर सत्संग जो मिलता है उसका उसी अनुपात में हमको लाभ भी उठाना चाहिए ना। अगर हम लाभ नहीं उठाते हैं तो फिर ये बात किस लिए किया।
ऐसा कि हम यहाँ पे आए थे
पॉलिसी बना लेना चाहिए कि चाहे चाहे पहचान वाला हो चाहे अनजाना हो कोई भी मुमुक्ष हो हमको किसी का दोष देखना ही नहीं है। फिर भी दिख जाए तो हमको देखा अनदेखा कर लेना है, ये पॉलिसी बना लेना चाहिए। फिर अपने को कोई आपत्ति नहीं है, कोई नुकसान नहीं है। पर ना कहीं ना कहीं किसी न किसी का दोष मुख्य करेंगे उतना नुकसान हो ही जाएगा, होगा ही होगा, अवश्य नुकसान होगा। बिगड़ेगा तो स्वाभाविक है, बिगड़ेगा। પાયામાંથી એક પોલિસી બનાવી લીધી હોય, જોવું જ નથી, પછી ક્યાં સવાલ છે?
જોરથી કીક મારીને
નાનીનો તો ઉપયોગ બહુ સૂક્ષ્મ હોય છે, એટલે બહુ સૂક્ષ્મ દોષો બીજાને દેખાય નહીં, કોઈને ખબર ન પડે કે એને કેટલી કેટલું દેખાય છે. દરિયામાં ગમે એવું પાણી, ગમે એટલું પાણી આવે, ખબર જ ન પડે. એક વાર ગુરુદેવ પાસે બેઠા હતા, કાંતિભાઈ લીમડી વાળા છે ને, પ્રસંગ હતો પેલા બહુ ક્ષોભ વાળા હતા, નિર્મલ વિમલચંદજી એમ બોલ્યા. સાહેબ વિમલચંદજી એમ કહેતો હતા કે મારા કરતા તો ગુરુદેવ નો એમ કે ઘણો ક્ષોભક્ષમ છે એમ કે. એના ક્ષમક્ષમ ના ગુરુદેવ વખાણ કરેલા તો કે એ તો એમ જ બોલતા હતા. ગુરુદેવ સહેજ હસી ગયા, એમ કે પોતાની ગુરુદેવ સાથે સરખામણી તો કરે છે ને. બોલી ગયા કે ભાઈ અમારો તો ઉપયોગ બહુ સૂક્ષ્મ કામ કરે છે, તમે થોડું બોલો પણ અમને ઘણું દેખાતું હોય એમ. કે કઈ નઈ કઈ નઈ, કે પછી મેં જરા તમે વધારે નહીં બોલો, ઓછું બોલો, કે ગુરુદેવ પાસે આપણે બેઠા છે. ખ્યાલ તો આવે પણ એ જરાક બોલવામાં એમનો ખ્યાલ ન રહે કે આપણા આવું બોલાય કે ન બોલાય. એને એમ કે હું ગુરુદેવ નો પ્રશંસા કરું છું, એને એમ હોય કે હું ગુરુદેવ ને પ્રશંસા કરું છું, પણ એ ક્યાં પ્રશંસા કરવામાં ક્યાં ભૂલ કરતા હોય એને ખબર ન હોય. પણ શું છે કે ગુરુદેવ નું એવું હોય છે કે દરેક જ્ઞાનીઓ ને એવું હોય છે, એવું મોટું પેટ હોય છે.
ચિંતા જે કહેવાય ને આગળ શું કરશું, આજ ગઈકાલે રહેવા થાય ને, ભવિષ્યની ચિંતા ન કરવી જોઈએ. ક્યારે ખ્યાલ જોયો કે ત્યારે તો ખ્યાલ નતો હતો, જયારે થયું ત્યારે પરમ દિવસે તને દિવસે થયું, ત્યારે આગળ કેવી રીતે કરશું, શું કરશું એમ. રાત્રે તો એવી રીતે વાત થઈ ગઈ હતી, ત્યારે જુદો થઈ જાય એમ, કેવી રીતે કરશું, કેવી રીતે શું કરવું શું નહીં, એની માટે રાતે એ બધો વિચાર બહુ ચાલ્યા હતા. એટલે પછી આજે રાત્રે એમાં મેં એવું વિચાર્યું, બુધા પટેલ જે છે એને મળી લેશે, એની સાથે કંઈ કામ વ્યવસ્થા ગોઠવી લેશું એમ, એ લાઈન ઉપર થોડી વિચારણા ચાલી હતી. આજે રાત્રે સભ્યમાં બુધા પટેલ આરે વાત કંઈક કરતો હતો, એટલે એ ઘણું ઘટાઈ ગયું હશે એ દિવસે. અને જે પહેલી વખતે જે થયું હતું અને આ વખતે જે થયું હતું, પહેલી વખતે પરિણામમાં ઘણી ખુમારી હતી, આપનો આધાર લીધો હતો, આ વખતે ભૂલ થઈ ગઈ. એટલે
આવા પ્રસંગોમાં આત્મકલ્યાણ કરી લેવું છે એનું ખમીર ચડવું જોઈએ, પછી કઈ નહીં, પછી કઈ ચિંતા વિકલ્પ કઈ નહીં થાય. બાકી તો પ્રારબ્ધ અનુસાર જે થવાનું છે થવાનું છે, એનો વિકલ્પ કરવો શું કામનો. આત્મકલ્યાણના ખમીરમાં રહી જવાનું બસ. અને શું થયું, પોતાનો સંયોગોનું પ્રોવિઝન કરીને જે આત્મકલ્યાણની તૈયારી કરે છે એમાંથી સફળ થતા. એનું કારણ શું છે કે આત્મકલ્યાણ કરવું છે પણ આધાર બુદ્ધિ રાખીને, ગમે તે પરિસ્થિતિમાં આત્મકલ્યાણ કરવું છે એ વાત જુદી છે. અને અમુક સંયોગોની પ્રોવિઝન થઈને કરીને કરવું છે એની વાત જુદી છે. બે વાતમાં જુદી વાત પડે છે. આધાર બુદ્ધિમાં પ્રતિબંધ રહે છે, પહેલેથી પ્રતિબંધ નથી, પરિણામ મુક્ત રીતે કામ કરે. બાકી તો બનવાનું એ બને, અને બને બનીને શું બની જવાનું હતું? આત્માને કઈ થઈ જવાનું છે? બને બનીને શું બીજું બની જવાનું હતું કે આત્માને કઈ થઈ જવાનું છે? આત્મા અડધો થઈ જવાનો છે, પા થઈ જવાનો છે, પોણો થઈ જવાનો છે, પંદર આને થઈ જવાનો, શું થઈ જવાનું છે આત્માને? તો હવે આ બાદ સ્વરૂપ છે. ગભરાટ તો કલ્પનાનો જ છે ને. બીજું ખેરું કરડે ને તો આત્મા મરતો નથી. ખેરું કરડે તો આત્મા મરી જાય. ભય લાગે, જોવે ત્યાં ભય લાગે. સર્પને જોવે ત્યાં ભય લાગે, પણ જે કરડે ત્યાં આત્મા નથી મરતો. કલ્પના એવી ચીજ છે. સર્પ જોવાને ભય લાગે છે, મિથ્યાત્મા અજ્ઞાનને જોઈને ભય નથી લાગતો. એ તો મોટો સર્પ છે, બહુ મોટો સર્પ છે, અજગર છે. એ તો એને જોઈને ભય નથી લાગતો. સર્પને તો દૂરથી જોવો તો ભય લાગે, 5-15 ફૂટ દૂર હોય ને તો ભય લાગે, કંઈક નજીક આવી જશે તો. એમ આમથી આમ હરવા માંડે,
એટલે
તો કહ્યું કે પોતાના મોત ને જોવે છે, પણ મોત થવા થતું જ નથી. એનું શું, આત્માનું મોત તો થતું જ નથી, થઈ શકતું નથી. એટલે તો મુનિઓ જંગલમાં ધ્યાન ધરે કરે છે, ત્યાં તો સર્પ ફરતા જ હોય. તારંગ જ આવે એટલે ખબર પડે. ધર્મશાળાને બહાર નીકળો એટલે પાર જંગલ જ છે. રાત્રે બહાર નીકળે, દિવસમાં તો ગરમી માં ન નીકળે, રાત્રે અંદર ગરમી લાગે જમીનમાં. દિવસે અંદર દરમાં ઠંડક હોય એટલે બહાર ન નીકળે, બહાર ગરમી હોય. રાત પડે એટલે અંદર ગરમી થઈ જાય ને બહાર ઠંડક હોય એટલે બહાર નીકળે. એટલે પછી સમજી ને આવવાનું.
ઉતરી જાય
किसके साथ बात कर रहे हैं?
उषा जी, मतलब उसने कुछ नहीं पूछा, हमने अपने से बता रहे थे, खुद बताते बताते चर्चा करते गए। तो फिर हम घर आए तो हम शैलेश भाई से बैठे, हमने शैलेश भाई देखे, हम उधर बैठे थे तो हम इस टाइप की बात की। तो शैलेश भाई बोले ये काम अच्छा काम नहीं किया, तो खुद संग बढ़ गया। हमें हमको कुछ भी नहीं दिखा, ये मेरा खुद संग बढ़ गया है, ये मैंने इतना बड़ा नुकसान किया है, ऐसा मुझे करना नहीं चाहिए। हम यहाँ जैसे आए हैं किस उद्देश्य लेके आए, हमको बाद में बहुत रोना है। जब ये बताए मीटर शैलेश भाई तो हम बोले कि देखिए हम हर्षिका ने इतना बड़ा काम करने के लिए आया और हमको यहाँ पे ऐसा गंदा काम किया, एकदम अच्छा नहीं किया। तो फिर आज सुबह में फिर हम आपके यहाँ गए थे घर पे, तो फिर हम बैठे थे तो दीदी लोग कुछ पूछ रही थी, ऐसे इधर उधर की बात करता था कि तो मेरे को तुरंत ख्याल आ गया कि अब मैं कोई गलती नहीं करना, हमने कल रात में गलती किया, अब मुझे सावधान हो जाना है। तो वहाँ से तुरंत हट के थोड़ा बहुत काम करके फिर हम बाहर भाग के बैठ गए। हमको एकदम डर लगने लग गया कि हम ये कुशन तो हमको वहाँ पर बहुत मिलता है, हम तो यहाँ तोड़ने के लिए है, बढ़ाने के लिए नहीं है। तो हमको एकदम ख्याल आया तो हम बाहर में बैठे, फिर हम अपना विचार करने लगे थे। और फिर उधर में सब सुबह उधर दिख रहा था तो उनको देख रहे थे, उन लोग कैसे उनको खाने की और गर्मी की तड़प, मतलब सारा दिन उनका मुँह खाने में ही लगा हुआ रहता है। तो हम बोले देखिए हमको पूरा आराम से खाना पीना मिलता है तो मुझे पता नहीं चलता है, और उस दशा में मैं जाऊँगी तो फिर मुझे पता चलेगा कि क्या हालत होती है वहाँ पर, और वहाँ पर कोई पहचाने का नहीं। तो अभी भी मेरे को ख्याल आज भी दिन भर में यही चल रहा था कि हम कैसे कुसंग से बचें, इतना भी बल और आधार नहीं आया पतन का, इसलिए थोड़ा अंदर में डर लगता है कुसंग को। उसके लिए थोड़ा मार्गदर्शन चाहिए कि भविष्य में भी इस टाइप से बच्चे नहीं पड़ते।
ये भी अभिप्राय बना लेना चाहिए कि हमारा समय मनुष्य आयु का बहुत कीमती समय है, इसलिए कहीं भी हमें फालतू का समय बिगाड़ने का हमारे पास टाइम समय है ही नहीं, वो हमारा अभिप्राय होना चाहिए। वो बात कृपालु देव ने लिखी है 105 पत्र में, उपयोग से एक पल भी भरने वाला है, एक एक पल इसका उपयोग माने सावधानी है कि मेरा सैमटम टाइम बिगड़ता तो नहीं है, मेरा समय बिगड़ता तो नहीं, फालतू का तो नहीं बिगड़ता नहीं, फालतू में देहार्थ भी फालतू है और दूसरी पंचायत तो फालतू है ही, तो एक अभिप्राय बन जाएगा तो सावधानी रहेगी, वरना सावधानी नहीं रहेगी।
થોડી પ્રવૃત્તિ રહી છે
બીજા બી કામ છે બધા, એમાંથી મેં આ જલ્દીથી પસંદ કરી લીધું કે હું આ કરી લઈશ, તમે એમાં ધ્યાન નહીં આપતા, તમે લોકો બે જણા ફ્રી થઈ જાઓ હું આ કરું. પછી અહીંયા એ રસ કઈ કઈ રીતે પોસાય છે એમાં આજે ખ્યાલ આવ્યો. ગઈકાલે જે મિતાબેને કીધું કે આપણે પોતાના વસ્ત્રોનો જે શોખ હતો એ છોકરાઓમાં પૂરો કરી લઈએ છીએ, એવી રીતે મને એટલો બધો રસ આવે છે. તો આપની સેવાના બહાને પણ મેં ચારુબેન પાસેથી દૂધ અહીંયા મંગાવીને અહીંયા છાનો બનાવવાનો શરૂ કરી દીધો. આજે જો કે એકવાર એવો વિચાર પણ આવી ગયો કે કેટલા ભાવમાં કદાચ કંદોયણ બની હોય,
છોકરા વિષ્ટાની પર્યાય ધારણ કરે છે. ખેતરમાં પણ ખાતર નાખો ત્યારે એને પોષણ મળે છે, જે અનાજ થાય છે, ધાન થાય છે. તમે ખાતર નાખો ત્યારે એ ખાતર એટલે ઉકળો છે, બીજું કઈ નથી. ડિસ્પોઝલ જેને કહી દાન જુઓ તો એ ચક્કર ચાલે છે પરમાણુનું. તો આમાં તો દ્રષ્ટાંત એવું હતું કે ગાય છે એ ઓખર કરે છે, ઓખરનો અર્થ વિષ્ઠા ખાય છે. રસ્તા ઉપર જે ગાયો ફરતી હોય કોઈ પણ મનુષ્ય વિષ્ઠા કરી હોય એટલે ખાઈ જાય, એને ઓખર કહે છે. એમાંથી બને છે દૂધ, દૂધમાંથી બરફી બને છે. બરફી આપણને રૂપાળી લાગે છે, આપણે ટેસ્ટથી ખાઈએ છીએ, પણ 6 કલાક પછી જ વિષ્ઠા થાય છે. એવું ચક્કર ચાલે છે. એટલે એની તુચ્છતા ભાષે આ તો બધું પરમાણુનો ચક્કર છે, બીજું કાંઈ નથી. વચ્ચેની કોઈ એક પર્યાય ઉપર આપણને આસક્તિ થાય છે, બાકી આગળ પાછળની પર્યાય તો જોવા જેવી પણ હોતી નથી. ખાવાનો તો પ્રશ્ન રહેતો નથી કે શું આ પરમાણુની હાલત છે. પણ મોંથી કલ્પના થાય છે ને કાંઈ દેખાતું નથી બીજું આગળ પાછળનું. કૃપાળુજીએ તો કેવું સરસ લખ્યું છે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવને સર્વે માયના પૂતગળ એક સ્વભાવ. બધા પૂતગળ છે, પૂતગળ છે. જીવને સ્પર્શતો પણ નથી, પરમાણુ જીવને સ્પર્શતા નથી. આવી અત્યંત ભિન્નતા છે અને જીવ માટે એ બધી તુચ્છતા છે. કાંઈ ખાવાથી કોઈ ચીજ આત્મામાં આવતી નથી, આત્મા ખાલી ને ખાલી રહીએ છે એટલે અતૃપ્ત દશા મારીએ છે. ખાલી કલ્પના થાય છે કે મેં ખાધું, આત્મામાં કાંઈ કોઈ રજકણ આત્મામાં આવતો નથી, કોઈ રજકણને કોઈ અવસ્થાનો કોઈ અંશ પણ આવતો નથી. એટલી બધી અત્યંત ભિન્નતા છે, એ તુચ્છતા આવી જાય. પછી કોઈ ભાણામાં સોનાનો કટકો આવે જેવી ચીજ આવે તો કઈ એની અસર ન આવે. એટલું નહીં, આત્માર્થીઓ તો એવી એવા પ્રકારની દશા કેળવવી જોઈએ કે જેમ કોઈને ત્યાં તમે મહેમાન થઈને ગયા. સામા માણસે ખૂબ ખાતા સ્વાગતા માટે સારામાં સારી અનેક વાનગીઓ બનાવી હોય, એમાં એક એક વાનગી પીરસાતો જાય ને તમારો વૈરાગ વધતો જાય, એક એક વાનગી આવતી જાય ને તમારો વૈરાગ વધતો જાય. એવી રીતે સાખી રવિ જ્યાં બુદ્ધિ પાંચ પચીસ વાર વાનગી પીરસાય ત્યાં એકદમ નિરસ્ત આવી જાય. પછી શું ખાધું શું નથી ખાધું ખબર ન રહી, એવી દશા કરી નાખવી જોઈએ. નહીં તો ઉપયોગ વળગી જ રહી કે નહીં ગયા. અને એ તો બધું ઝેર જ ખાવાનું છે, રસથી ખાવું એટલે એ તો ઝેર જ ખાવાનું છે, બીજું કાંઈ ખાવાનું નથી. એવું તો કલ્પના ઉત્સાહ કાંઈ તો આકુલતા ક્યાં છે દેખેગી, ઉત્સાહ આતા હે તો આકુલતા દેખેગી ક્યાં કે ક્યાં છે દેખેગી નહીં કોઈ આકુલ.
વાત ચાલી હતી વૈશ્વી આજે કે કાલે, કેમ કે બીજાને ખવડાવવાનો બહુ શોખ થાય છે, બીજાને ખવડાવવાનો શોખ થાય છે તો આપણે છાસ રોટલી ખાઈ લઈએ એ સમયે, એટલે તમે બીજાને ખવડો ને તો છાસ રોટલી ખાઈ લે ને તો કે નારે ના ઇન્કમ બનાવવું છે એ બધી જ ખાઈ લઈ ના કામ કરો નથી થતું તો છાસ રોટલી ખાઈ લે એ સમયે.
તો પોતાનો રસ્તો પોતાનો
રસ્તો છે.
બનાને મેં ઉત્સાહ તો ખાને મેં આઈ ગયા આઈ ગયા રસ અવલોકન આઈ જાય ક્યુ બનાને મેં ક્યુ આય કે ચીજ તો અચ્છી માની તબ તો બસ. તો ખાને મેં અભિપ્રાય કાં ચલા ગયા હે, ખાતે વખત અભિપ્રાય થોડી ને ચલા જતા. પર ખાસ કરકે જો નિવૃત્તિ લેકે બેઠતે હૈ વો તો ખાને પીને મેં રસ બહોત લેતે હૈ, હમકો બાત પસંદ નહીં આતી, બિલકુલ નહીં ગમતી. દેખે સોનગઢ મેં ભી દેખે બહુ નિવૃત્તિ ક્ષેત્ર મેં જો ભી નિવૃત્તિ લેકર કે ભાઈ લોગ બહેન લોગ જો ભી રહેતે હૈ ખાને મેં પરિણામ બહુ રસ વાલે હો જાતે હૈ. ફિર અપેક્ષા રખતે હૈ કે હમારા કલ્યાણ હો, હમ સત્સંગ કરતે હૈ, શાસ્ત્ર સ્વાધ્યાય કરતે હૈ, વો કરતે હૈ, કહાં સે હોયેગા ये गड़बड़ ज्यादा है खान पीन वाले. एक गांठ मार दो रस लेना ही नहीं है, आंख खोल कर खाना ही नहीं है, आंख मिच के ही खाना है, क्या खाया क्या नहीं खाया कोई बात नहीं है. थोड़ा 100-200 ग्राम ये खड्डा भरने के लिए डाल दिया सो डाल दिया, जो भी आया सो डाल दिया. નિયમત વાલે દેખો ને એસે એસે લોગ હૈ સબ ઇકઠા કરકે ખા જાતે હૈ સબ ચીજ કો કુલ મિલા કરકે ખા જાતે હૈ અપને સે તો વો લોગ અચ્છે નહીં ક્યા. તમારે બહુ છે, સુનિતાબેન ને છે, બેન છે, બરોબર છે.
કાચ માટે ગયો હતો આજે પણ, આજે કામ તો થયું નહીં, આખું સાથે થઈ ગયું. મૂળ અભિપ્રાય તમારો એવો હોય છે કે આપણે કોઈ કામ ચિંતી હોય તો આપણે નાના કામ માટે ફરી વાર વિકલ્પ નો જ થવા દેવો છે, કામ એટલું જલ્દી કરી નાખ્યું. એટલે આ વખતે આ બહુ ખોટાયું તો કઈ કામ નહીં, પ્રયત્ન તો અમે તો કર્યો છે ત્યાં જવાનું, ક્યારેય અમારે જ નથી કર્યું, પણ ભાઈ કોઈને કોઈ મને કોને કોઈ આમ તો શેક જ નથી જીવતા દિવસ. પણ એની સામે મને બીજી વાત એક દેખાડી ભૂલ રૂપે કે આપને એવું લાગે અથવા તો હું આ બધા બેઠા હોય, હું ગાઢ રોજ સાંજે બપોર બધાને આવું આપણને પૂછો બધાની વચ્ચે શું થયું કે ન થયું હોય, એટલે હું પોતે એફિશિયન્ટ નથી એવો દેખાવ થાય છે, એવું એક એ ભાવની આકુલતા હોય તો એવું મને લાગ્યું ત્યારે મેં મારા અભિપ્રાયને જોયું ને. તો અગર તો આપને પણ એમ લાગે કે આ બરાબર નથી કામ કરતો હોય તો અગર તો આ એફિશિયન્ટ નથી એવું એક ધારનું પોતાનું છે.
इतनी अच्छी चीज है फिर चोट नहीं लगे तो क्या काम, क्या सुना, इतनी काम की चीज है जो अनंत काल में नहीं मिले ऐसी चीज है, उसकी चोट नहीं लगे तो फिर क्या सुना है?